તારીખ 14/1/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 72 અને 73 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 67
પોતાના પદાર્થને વિશેષ સમજે છે અને પદાર્થના કાર્યને કોઈ અન્ય પદાર્થ કરી શકતો નથી. મુદ્દો છે જે ચાલ્યો છે એ ચાલ્યો છે કે જીવ વિભાવ પરિણામ કરે છે બાહ્ય દ્રષ્ટિથી પરદ્રવ્યને ભોગવતો હોવાનું, કર્મના ફળને ભોગવતો હોવાનું જગતમાં પ્રસિદ્ધ છે. પરંતુ ખરેખર પરદ્રવ્યને કોઈ જીવ ભોગવી શકતો નથી, જ્ઞાની કે અજ્ઞાની. ન તો પરદ્રવ્યના કાર્યને કરી શકે છે, ન તો પરદ્રવ્યના કોઈ પર્યાય કોઈ અવસ્થાને ભોગવી શકે છે. એ વસ્તુસ્થિતિ છે. સ્વાભાવિક શક્તિ સ્વરૂપ ગ્રહણ કરવું તે એની સ્વાભાવિક શક્તિ છે. એ સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ એની વૃત્તિ જાય છે, વિકાસ પામતી જાય છે. પરંતુ ખરેખર તો પોતાના આત્મ સ્વરૂપનું ગ્રહણ કરવું એનો જ્ઞાનનો સ્વભાવ છે. એ સ્વભાવથી જ્ઞાનને પ્રમાણ કરવા યોગ્ય છે અથવા માનવા યોગ્ય છે. કરતા થાય છે, પરંતુ પરદ્રવ્યની અવસ્થાનો કરતા થતો નથી, અથવા પરદ્રવ્યની અવસ્થા કરી શકું છું કે કરું છું એમ જાણતો માનતો પણ નથી, કરતા થતો નથી. એટલે એવું જાણે છે હું પરદ્રવ્યની અવસ્થા કરી શકતો નથી, ભોગવી શકતો નથી, માત્ર હું જાણું છું. એટલું જાણવાનું મર્યાદિત કાર્ય છે. જ્યારે અજ્ઞાની પરદ્રવ્યની અવસ્થા કરી શકતો નથી પણ કરતા પણ માની લે છે, કરી શકતો નહીં હોવા છતાં અત્યાસે કરીને ભ્રમણે કરીને એને એમ લાગે છે કે હું પરદ્રવ્યની ના કાર્ય કરું છું. બોલતી વખતે એને એમ લાગે છે કે હું મારી ઈચ્છા પ્રમાણે બોલી શકું છું. બોલવાનું કાર્ય જીવનું નથી, બોલવાનું કાર્ય ભાષાનું કાર્ય, ભાષા રૂપ કાર્ય. એ ભાષા વિજ્ઞાનના પરમાણુની અવસ્થા છે, જીવની અવસ્થા એ નથી. પણ ગ્રંથ જીવને એમ લાગે છે કે હું બોલું છું. શરીરના કાર્યો હું કરું છું, જગતના બીજા પણ મારી જરૂરત વગર જરૂરત આ બધા કાર્યો હું કરું છું, એનું માનવીય છે, કરી શકતો નથી. મેં કરી શકતો હોવા છતાં માને છે, તેથી તેના જ્ઞાનને જૂઠું જ્ઞાન, મિથ્યા જ્ઞાન, અજ્ઞાન કહેવામાં આવે છે. અવસ્થા કરી શકતો નથી પણ કરતા પણ માની લે છે, એટલે પોતે મેળવી લેવું કે આવું થાય છે કે નહીં, આ પ્રમાણે પોતાની ભૂલ થાય છે કે નહીં એ અંદર તપાસ કરી લીધી. નથી કરી શકતા એવું તો કઈ છે નહીં, એને ભ્રમણા ભગવાનનો જલ્દી અવસર નથી. તો જગતની અંદર કોઈ વ્યવસ્થા રહે નહીં, મોટો અંધાર મુદ્દે ફેલાય. જો જીવો પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરી શકતા હોય તો બહુ મોટી અવ્યવસ્થા ઊભી થાય, કોઈ વ્યવસ્થા ના રહે. સારું છે કે કુદરતી વસ્તુ વ્યવસ્થા છે કે કોઈ કોઈ કઈ કરી શકતા નથી, નહીતર કોઈ વ્યવસ્થા ન રહે. વસ્તુ સ્વરૂપમાં મળવા છતાં પણ બીજું માન્યતાથી અશાંતિ ઘણી ઉત્પન્ન થાય છે, તો એવી વસ્તુ સ્થિતિ હોય તો કેટલી અશાંતિ થાય. ખાલી ખોટી માન્યતા છે તો પણ અશાંતિ ઘણી થાય છે. પરપદાર્થના કાર્યોની ઉપાધિ, એ ઉપાધિનું દુઃખ ઘણું છે. કરી શકતો હોત તો બીજા કેટલાય નુકસાન કરે એની ઉપાધિમાં, એને તો કોઈ દુઃખનો જ પાર ન રહ્યો. અજ્ઞાની માની લે છે, અજ્ઞાની પોતાના શુભાશુભ ભાવને કરે છે પણ જળ કર્મ ન કરતા કદી પણ નથી. અજ્ઞાની પોતાના શુભાશુભ ભાવને કરે છે, પોતાની મર્યાદા પોતાના ભાવ કરવા સુધીની છે. કોઈ પણ જીવનું કાર્ય ક્ષેત્ર તેની પર્યાયની સીમાની બહાર નથી, પર્યાયની મર્યાદાની બહાર નથી. જીવના પરિણામ સુધી એની કાર્યક્ષેત્રની મર્યાદા છે. ભાવ કરે, શુદ્ધ ભાવ કરે, શુભ ભાવ કરે કે અશુભ ભાવ કરે, બસ આથી આગળ એની કોઈ મર્યાદા નથી. અજ્ઞાની પોતાના શુભાશુભ ભાવ કરે છે પણ જળ કર્મ ન કરતા તો કદી પણ નથી. એટલે જે કર્મના પરિણામ છે એને પણ એનો પણ કરતા નથી, અને બહારના સુરૂપી મોક્રમ છે એનો કરતા પણ કદી નથી, ક્યારે પણ નથી થઈ શકતો. કોઈ એક કાર્ય થઈ શકે કે નહીં કે એ પણ પ્રશ્ન નથી. કોઈ પણ કાર્ય નહીં થઈ શકે, એક કાળ થઈ શકે તો બીજા બધા કાળે પણ થઈ શકે, પણ શક્યતા જ નથી. પરપદાર્થમાં કાર્ય કરવાની અશક્યતાની નિવારી શકાય એવું નથી, અશક્ય છે. અશક્યને શક્ય બનાવી શકાતું નથી. એટલે કરી એટલે કે તેઓ એમનાની ભાવ કર્મ ન કરતા છે પણ ઉદ્ધવ દ્રવ સ્વરૂપ દ્રવ કર્મ અને નવકર્મ ન કરતા. કરતા તો કદી પણ નથી છે, એને કરતા કર્મનો વિષય ચાલ્યો છે, એને કરતા કર્મ નથી. આ એક બહુ મોટો સિદ્ધાંત છે, જે દર્શનના પાયાનો આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત જગતના કોઈ ધર્મ મતમાં સંપ્રદાયમાં કોઈ દર્શનની અંદર આવો સિદ્ધાંત નથી કે જીવ જળ પદાર્થના કાર્યને કરી શકે નહીં, જળ પદાર્થ કોઈ જીવના પરિણામને કાંઈ કરી શકે નહીં, આવો સિદ્ધાંત ક્યાંય નથી. અથવા જીવ અને અજીવ અથવા દરેક પરમાણુ અને દરેક જીવ બિન ભિન્ન પોતાના દ્રઢ ક્ષેત્રકાળ ભાવમાં જ રહે છે અને પોતાના દ્રઢ ક્ષેત્રકાળ ભાવની બહાર કોઈ વર્તી શકતા નથી, રહી શકતા નથી. તેથી પદાર્થને સર્વ પદાર્થની આપસમાં સર્વથા ભિન્નતા છે, કથનચિત ભિન્નતા નથી પણ સર્વથા ભિન્નતા છે. અહીંયા સર્વથા શબ્દ છે, અહીંયા કથનચિત નથી લાગુ પડતું. એવો અનેક ધર્મમાં અનેકાંતમાં એવો કોઈ ધર્મ નથી કે જીવ જીવનું પણ કરે અને જળનું પણ કરે, જળ જળનું પણ કરે અને જીવનું પણ કાંઈ કરે, એવો એક પણ ધર્મ નથી, એક પણ શક્તિ નથી, એક પણ ગુણ નથી. એ મર્યાદાવાનની વાત છે. અને આ વસ્તુનું સ્વરૂપ છે જો સ્વીકારવામાં આવે સમજીને, તો એને પોતાના રાગ દ્વેષ મૂળમાંથી નાશ પામવાની પ્રક્રિયા શરૂ થાય અને ક્રમશઃ એના બધા રાગ દ્વેષ નાશ પામે. રાગ દ્વેષ મટાડવા માટે આ બહુ મોટી વાત છે, કેમ કે રાગ પર પદાર્થ પ્રત્યે થાય છે, દ્વેષ પણ બીજા માટે થાય છે. આ ઈચ્છાનો પ્રશ્ન મૂકે છે ઘણી વાર, ઈચ્છા અને ભાવના એક ગણમાં જુદા જુદા ગણવા. ઈચ્છા મોટા ભાગે પર પદાર્થના સંબંધમાં વપરાતો શબ્દ છે, અને સ્વરૂપ પ્રાપ્તિના વિષયમાં ભાવના શબ્દ વપરાય છે, ઈચ્છાના શબ્દ નથી વપરાતો. આ ફરક છે, બરિયાજી આ વાત લીધી છે, ઈચ્છા અને ભાવનામાં આ ફરક છે. સ્વરૂપ પ્રાપ્તિની ઈચ્છા થાય છે જીવને, બીજા પદાર્થની પણ ઈચ્છા થાય છે, તો સ્વ પદાર્થની ઈચ્છા, અસલ પદાર્થની ઈચ્છા, ઈચ્છા તો સરખી થઈ કે નહીં ગણી. પર પદાર્થના મેળવવા, પર પદાર્થને કરવા, પદાર્થને ભોગવવા, એ બધા કાર્યોના પરિણામને ઈચ્છા કહેવાય. સ્વરૂપ પ્રાપ્તિના વિષયમાં એને ભાવના કહેવામાં આવે છે, ઈચ્છા કહેવામાં નથી આવે, કેમ કે ત્યાં એને નવીનતાથી નિવૃત્ત થવાની પ્રક્રિયામાં આવવાનું છે. અને પેલા પણ વિષય કષાયના પરિણામ, ઈચ્છામાં વિષય કષાયના પરિણામની ઉપાધિ છે, એના વિષય કષાય નથી કરવાનો. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં કોઈ વિષય કષાયના પરિણામ નથી. આ બે વાત જુદી કરે છે. જ્યારે એમ સ્વીકારવામાં આવે તો બીજો પદાર્થ મને નુકસાન કરી શકતો નથી, તો બીજા તરફથી નુકસાન થવાનો ભય હંમેશને માટે ચાલ્યો જાય છે. અને બીજા પદાર્થથી મને લાભ કે સુખ થશે કે શાંતિ થશે એવી માન્યતામાં પર પદાર્થ પ્રત્યેના રાગને કોઈ દિવસ બતાડી શકાય નહીં. જેને રાગ રહીત વિતરાગ થવું હોય એના માટે આ વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ટકાવો એ અનુકૂળ છે. જો આ પ્રકારે વસ્તુના સ્વરૂપ જ્ઞાનને સ્વીકાર કરવામાં ન આવે તો કોઈ જીવનો રાગ કદી મટી શકાય નહીં. આ પરિસ્થિતિ ઊભી થાય. જો વસ્તુનું સ્વરૂપ પણ એવું હોય કે બીજાથી લાભ થાય અને બીજાથી નુકસાન થાય, તો રાગ દ્વેષને મટાડવાનો કોઈ પ્રસંગ જ ઉપસ્થિત ન થાય. એટલે કે જીવને દુઃખથી છૂટવાનો પ્રસંગ ઉત્પન્ન ન થાય, દુઃખથી મુક્ત થવાની વાત જ રહેતી નથી, સદાય બધાને દુઃખી જ રહેવું પડે. ઈંડાણું પડે કોઈ મુક્ત ન થઈ શકે. એટલે આ પાયાના સિદ્ધાંતમાં વિતરાણ થવામાં બહુ મોટો ફાળો છે. આ પાયાના સિદ્ધાંતનો વિતરાણ થવામાં બહુ મોટો ફાળો છે. તો અનેક દ્રષ્ટાંતો આવ્યા હતા. કોઈ પાપણ પણ જીવ લાવી શકતો નથી, આ પુસ્તકનું પાનું પણ જીવ ફેરવી શકતો નથી, એ જગતમાં કોઈ કાર્ય જીવ કરી શકતો નથી. એ પરમાણુ પર્યાયને વ્યવહાર કરવો એ જીવના અધિકારનો વિષય છે.
પરંતુ આનો પ્રયત્ન બતાવતા છે,
પાનું ખરે છે એવું દેખાય છે, પણ જીવ ફેરવે છે એવું ક્યાં દેખાય છે? પાનું પરમાણુએ પોતાની પર્યાય બદલાવ્યો. પરમાણુ પરિણામશીલ છે અને એ બદલાયા જ કરે છે. એની વ્યવસ્થા એક મકાન બનાવ્યું ત્યારે તો લોકો એમ કહે છે કે આ કડિયાએ મકાન બનાવ્યું, બહુ સરસ નવો બંગલો ફર્સ્ટ ક્લાસ નવું મકાન બનાવ્યું છે. હવે એને જૂનું કોણે બનાવ્યું? મકાન ખેડૂત વાતરા વિધાન પચીસ વર્ષ મકાન એમને બનાવેલું ખેડૂત, ત્યાંથી દુકાનદાર બધા એમ કે છે આ મકાન જૂનું છે. જૂનું કોણે કર્યું? કોને જૂનું
કર્યું?
તમે કાપડનો કાપો તક બંધ કોરો કોરો નક્કો કબાટમાં મૂકી દે છે. પાંચ વર્ષ પછી એ મિલનો બીજો નવો કાપડ લાવો અને પછી બે બાજુમાં રાખો. કોઈ પણ માણસ એમ કહેશે કે આ કાપડ નવું છે ને આ કાપડ જૂનું છે. કાપડ કાઢીને નાસરું હોય છે મિલમાંથી કાગળ પીવો પડતો જ જાય. નાસરીમાં પેક રાખો અને નવી નવું કાર્ય બનેલો કાર્ય લાવો એ બિલમાં એ જ ક્વોલિટીના કશે આ જૂનો છે. કોને જૂનો કર્યો? જૂનું કોણ કરે છે? જો કર્યા વિના થતું ન હોય તો આમ કોને કર્યું? આ સવાલ ઉભો થાય છે. દરિયામાં ભરતી કોણ લાવે છે? અને છેલ્લી અગ્નિ ભરતી થયા પછી ઓટ કોણ શરૂ કરે? રોજ એક વખત દિવસે ને એક વખત રાત્રે ભરતી ઓટ આવે. એકદમ પાણી ઉભરાય ઉભરાય ભરતી આવતી હોય એમાંથી ઓટ કોણ શરૂ કરી દે? દિવસે ભાવા દિવસે ભાવા દિવસે ભરતી આવે છે બરાબર છે, પણ ચંદ્ર તો અહીંયા હવે દેખાય નહીં આકાશમાં, ક્યાંય ભાવા દિવસે આવે છે. દિવસે ભરતી વટાવે છે, રાત્રે જ આવે છે એ તો પૂનમ નો ચંદ્ર ની ભરતી ની વાત છે. પણ રોજ દિવસે એક વખત ભરતી આવે ને ઓટ આવે, રાત્રે પણ એક વખત ભરતી ને ઓટ આવે નિયમિત રીતે. ક્યારે? હા અમાસી પણ આવે તો અમાસી ની ભરતી આવે માટે અને એ બંધ થાય છે. એને કોણ બંધ કરે છે? છે કોઈને હાથ પહોંચે એવું? ને ચલાવવામાં કોઈને હાથ પહોંચે ને બંધ કરવામાં કોઈ ના હાથ પહોંચે? દરેક પરમાણુ અત્યારે તો વિજ્ઞાનમાં પ્રસિદ્ધ છે કે એક પરમાણુમાં ઘણી શક્તિ છે જેને એટોમિક એનર્જી કહે છે. જેને લોકો એટમ કહે છે પરમાણુ કહે છે, એ જૈન દર્શનના વિજ્ઞાનની અપેક્ષા એ ઘણા પરમાણુનો સ્કંદ છે, અનંત પરમાણુનો સ્કંદ છે. પણ છતાં એટલી વાત તો સ્વીકારવામાં આવે છે કે જળ પરમાણુની અંદર ઘણી શક્તિ છે અને એ કાર્ય કરે છે. તો જેનામાં શક્તિ છે અને જે પોતાની શક્તિથી કાર્ય કરે અને બીજાના નિર્દેશની શું જરૂર પડે? અહીંયા તો જીવે એટલું વિચારવું છે કે મારે રાગ દ્વેષ મોહ ઉપાધિ રહિત થવું છે, દુઃખી થવું, સુખી થવું છે, નિરાકુળ સુખ ને શાંતિ મારે જોઈએ. તો એ નિરાકુળ સુખ શાંતિ માટે વસ્તુના સ્વરૂપનો સ્વીકારતો આ સિદ્ધાંત અનુકૂળ છે કે નથી અનુકૂળ? આટલું મારે વિચારવાનું છે. મારી સુખ શાંતિ માટે મારે વિચારવું છે, કોઈના માટે મારે વિચારવું નથી. આ બધા નથી જોવું. એક વાત, હું તો જૈન દર્શનમાં આવ્યો ત્યારે અજાણ્યું હતું આ વાતથી. સાવ કે જળ ચૈતન્યનું કાર્ય કરતો નથી, ચૈતન્ય જળનું કાર્ય કરતો નથી. આવું એક વસ્તુનું વિજ્ઞાન છે, એક મારી સુખ શાંતિ માટે આ સિદ્ધાંત અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? શું અત્યાર સુધી એમ સ્વીકાર્યું હતું કે હું શરીરનું કાર્ય કરી શકું, હું બીજા અનેક પ્રકારના સંયોગના કાર્ય કરી શકું? બધું જગતમાં જે રીતે સ્વીકારવામાં આવે છે એવી જ રીતે બધા માનીને ચાલે છે. એનાથી તો કોઈને દુઃખ મીઠું નથી, એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એનાથી દુઃખ મીઠું નથી. હવે દુઃખ મટાડવા માટે મારી ઈચ્છા છે, અને એક જૈન શાસ્ત્રો એસરાય લખીને આ વાત બધા તો નિરીક્ષણ કરું છું, કાર્ય કરી શકું છું. બધા ઉપર છે કે અજ્ઞાન જે છે વસ્તુના સુખ થઈને અજ્ઞાન જે છે અજ્ઞાન મટાડવો દાખલો આપવા માટે છે. આ વાત પ્રયોગમાં મૂકી જોઈએ, સીધી વાત આ છે. આ વાત માની લઈને એમ નથી કહેતા, પણ પ્રયોગ કરી દેવો. અવલોકન કરે કે એક જીવને એક દિવસમાં સેંકડો વાર ઈચ્છાઓ થાય છે, ભિન્ન ભિન્ન પ્રકારની ઈચ્છા થાય છે. જો એ કરી શકતો હોય, ઈચ્છા પ્રમાણે બધા કાર્યો કરી શકતો હોય સંયોગમાં, તો એને નોંધ કરી લેવી. એક દિવસની નોંધ કરે વધારે નથી પ્રયોગમાં લેવા, કે એની સેંકડો ઈચ્છામાં કેટલા કાર્યો એ કરી શકે, કેટલા ન કરી શકે. તો એને લાગશે કે લગભગ નિષ્ફળતા એવી છે કે આંકડાની દ્રષ્ટિએ એને સરિયામ નિષ્ફળતા મળે છે, સિવાય બીજું કાંઈ નથી. ભાગ્ય કોઈક જ કાર્યો એની ઈચ્છાને અમુક અંશે સફળ થતા દેખાય છે, તે પણ કોઈ યોગદાન યોગ હોય છે. પ્રયાસ કરો, પણ પહેલા એ તો નક્કી કરો કે બાકીને શું કરવાનું. પદાર્થને પોતાને જો બીજાના તમે બીજાના કાર્યો કરી શકો છો, તો બીજા તમારા ઉપર કાર્ય કરી શકશે? તમારી શક્તિનો અસ્વીકાર કરવો છે, બીજાની શક્તિનો અસ્વીકાર કરવો છે, કેવી રીતે માનશો? મારા પ્રશ્નો પાછું છે. જેને જે ચીજ ભાવે છે એ ચીજ એની ઈચ્છા થાય ત્યાં સુધી ખાધાત કરે એમ કેમ નથી કરી શકતો? ત્યાં સુધી માણસ એમ કે છે કે ભાઈ પેટ ના પાડે છે, મારો મોઢું ના નથી પાડતો, એટલે કે મને તો ભાવે છે ને હજી ખાવાની ઈચ્છા છે, પણ હવે પેટમાં ગડબડ થઈ જાય એવું છે. રહેવા માટે નાનું મકાન હોય તો મોટું મકાન કરે છે માણસ, પણ કે મેં તો મારી ઈચ્છા હતી નાના નથી મોટું મકાન કર્યું, કેટલું મોટું કરે, એક ઓડો, બે ઓડો, પાંચ ઓડા, પચીસ ઓડા વાળું કરે. શું વાત, વધારે ખાઈ શકાય, શક્યતા નથી કાંઈ? પરમાણુ શક્તિ કામ કરતી બંધ થઈ જાય, પરમાણુ ની શક્તિ કામ કરતી બંધ થઈ જાય, જયારે બીજો બીજાનું કાર્ય કરે ત્યારે તે પદાર્થ પોતાની શક્તિથી કામ કરતો તો એ બંધ થઈ જાય, શું થાય? વૈજ્ઞાનિક રીતે જોતા જે જૈન દર્શનનો સિદ્ધાંત છે એ સત્ય પરમ સત્ય લાગે છે, બીજી રીતે કોઈ વસ્તુ વ્યવસ્થા હોઈ શકે જ નહીં એમ સ્પષ્ટ થાય છે. અનેક બાધા આવે છે, થોડી ઘણી નહીં પણ અનેક બાધા આવે છે. ક્ષણે ક્ષણે ધ્યાન રાખવું એટલે શું? તમે માણી પાણી છો એ તમે દરેક ક્ષણે ધ્યાન રાખવા બેસો છો, તમે માણસ છો એ દરેક ક્ષણે ધ્યાન રાખવા બેસો છો, આ પરિવારને આ ઘર મારું છે બીજા મારા નથી એવું ક્ષણે ક્ષણે ધ્યાન રાખવા બેસો છો, એ સહજ જ રહીએ છીએ. એમ જે જ્ઞાન થઈ જાય, નિર્ણય થઈ જાય એટલે એમ જ રહીએ છીએ. નિર્ણય થયો તો એ નિર્ણય તમે કરી લીધો કે આ શરીર મારું, આ પરિવાર મારો, આ ઘર મારું, આ મૂડી મારી, આટલું મારું, આટલું મારું. પછી કોઈ બાર હિંસા લાગે પડે તો કઈ તમને મારા પણ એનો મમત્વ ઊભું ન થાય. સ્વાભાવિક છે, નિર્ણય થઈ ગયો કે આટલું જ મારું એમ સ્વ સ્વરૂપનો નિર્ણય થઈ જાય, દ્રવ્યથી ક્ષણથી કાળથી ભાવથી, કે આટલું જ મારું જીવનું સ્વરૂપ છે, આથી બહાર મારું સ્વરૂપ નથી. પછી નિર્ણય થઈ ગયો પછી ધ્યાન નહીં રાખવું પડે, નિર્ણય અનુસાર પરિણતી સહેજે ચાલશે, જે ચાલી રહ્યું છે એ પ્રકારે ચાલશે, સહેજે સહેજે ચાલશે. જરૂર છે નિર્ણય કરવાની અને સ્વાધ્યાય છે નિર્ણય કરવા માટે, બીજા માટે નિર્ણય કરવા માટે. બોટી બોટીનું ગુણ છે જ્ઞાન કરવા સંબંધીના માર્ગદર્શનનો વિષય છે આ બધું. જે ઘર ગુરુધર્મનું હોય તેને પણ જાણવું જોઈએ કે એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. જગતની અંદર ડાયા માણસો કોઈ વાર એ શિખામણ આપે છે કે જે ગામ જાણવું જોઈએ એ ગામનું નામ લેવું નહીં. કહેવામાં આવે છે જે ગામ ભાવનું એ ગામનું નામ શા માટે લેવું, જ્ઞાનના વિષયમાં એમ નથી. આ રસ્તો ભૂલ થયેલો છે એ રસ્તો પણ જાણવો જોઈએ, અને આ રસ્તા ભૂલ થયેલો નથી એ પણ જાણવું જોઈએ. જ્ઞાન તો સાંગોપાંગ કરવું જોઈએ એમ કહેવા માંગે છે. જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ કે એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ, અને એમ જાણવું જરૂરી છે, એમ જાણવું આવશ્યક છે. એ પણ પ્રયોજનનો એક વિભાગ છે, જેમ પોતાનું ઘર અને પોતાનું સ્થાન જાણવું એ પ્રયોજનનું મુખ્ય કાર્ય છે, પણ ગણે જે પોતાનું નથી એને પોતાનું નથી એમ જાણવું એ પણ પ્રયોજનના વિષયમાં જ એનો સમાવેશ થાય છે. પર્યાયનો આશ્રય કરવાનો નથી, તેથી તેનું જ્ઞાન પણ નહીં કરે. નહીં, બધા પ્રમાણ જ્ઞાન સહિત જ હોય છે, પ્રમાણ વિના કોઈ નહીં પ્રવૃત્તિ હોતી. તો પર્યાયનો આશ્રય કરવાનો નથી, સ્વધર્મનો નિશ્ચયના વિષયભૂત સંબંધનો આશ્રય કરવાનો છે. માટે તેનું જ્ઞાન કરવું અને પર્યાયનું જ્ઞાન ન કરવું એમ ન હોય. પર્યાય જ્ઞાન, પરદ્રવ્યનું જ્ઞાન, રાગનું જ્ઞાન, આ બધું જ્ઞાન થયા જ્ઞાને હશે ને, કેમ કે એનો સ્વભાવ જાણવાનો છે. જે જ્ઞેયો છે ઉપાધિ એવી જ્ઞાતાની ચાલનો મુખ્યપણે વિચાર કરવામાં આવ્યો છે. એટલે અહીંયા ગુરુ થઈ ગયા છે, ભલે પર્યાયનો આશ્રય કરવાનો નથી એ વાત સાથે ખોટો સંમત છે, કે પર્યાયનો આશ્રય કરવાનો નથી, પરદ્રવ્યનો પણ આશ્રય કરવાનો નથી, રાગનો પણ આશ્રય કરવાનો નથી. તેથી તેનું જ્ઞાન પણ નહીં કરે તો એકાંત થઈ જશે, અભિપ્રાયમાં એકાંત થઈ જશે. જ્ઞાન તો કઈ બદલ નહીં થાય, કેમ કે જાણનાર પોતે જ પર્યાય છે. જાણવાનું કાર્ય કોઈ ત્રિકાળી સામાન્યમાં થતું નથી અને થઈ શકતું નથી. જાણવાનું કાર્ય એક સમયના જ્ઞાનના વ્યાપારમાં, જ્ઞાન શક્તિના અવસ્થામાં, ઉપયોગમાં પર્યાયમાં થાય છે. એટલે પર્યાયને ન જાણવું એ પ્રશ્ન જ અસ્થાને છે. નહીં જાણવાનો પ્રશ્ન નથી, પર્યાય જ જાણવાનું કાર્ય કરે છે. પર્યાયને નહીં જાણવું એ પ્રશ્ન રહેતો નથી. તો પછી કોણ જાણે છે એ વિષયનો જ્ઞાન જ નથી કરતો. જાણે છે પણ ટકાવી જાણે છે કે ઉપયોગ જાણે છે? ઉપયોગ જાણે છે એવું જાણ્યું કે પર્યાયનું જ્ઞાન થઈ ગયું. માટે પર્યાયનો આશ્રય ભલે નથી કરવાનો, પણ તેથી તેનું જ્ઞાન પણ નહીં. અનુભવ પર્યાયનો રહેશે. જ્યારે સ્વભાવનું અવલંબન હશે શુદ્ધ યોગના કાળમાં, નિર્વિકલ્પ દશાના કાળમાં, ત્યારે વેદન સ્વસંવેદન અને આનંદ પર્યાય થશે. કાળમાં નહીં થાય. એટલે પ્રવચન સારમાં 20 બોલનો છેલ્લો બોલ લઈ લીધો કે આત્મદ્રવ્યને નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. શુદ્ધ પર્યાય ને આત્મા કેવી? આત્મદ્રવ્યને નહીં આલિંગિત, નહીં આલિંગિત એટલે એની સાથે ભળતી નથી. પર્યાય પર્યાય રહેશે, દ્રવ દ્રવ રહેશે, વિષય થોડો ઘણા છે. વેદન હંમેશા પર્યાયનું હોય છે, ચાહે જીવ નિરોધમાં હોય, ચાહે સંસારમાં કોઈ અવસ્થામાં હોય, ચાહે મોક્ષ માર્ગના કોઈ પણ સ્થાનમાં હોય, કે ચાહે સિદ્ધાલયમાં. વેદન પર્યાયનું થાય છે. આ સિવાય ન પરદ્રવ્યનું વેદન થાય છે, ન ત્રિકાળી સામાન્યનું વેદન થાય છે. વેદન પર્યાય, પર્યાય અંશમાં પર્યાયનું વેદન થાય, એટલી જ મર્યાદા છે. દ્રવ્યનું વેદન થાય છે એમ કહેવું તે વ્યવહાર છે, ચાર છે. એમ શું કરવા ઉપચાર કરવામાં આવે છે કે એ હું પણ કરે છે. એક સમયની પર્યાય ત્રિકાળી દ્રવ્ય સામાન્યમાં અહંભાવ કરે છે. આ હું એમ ભાવ કરે છે, અભેદ ભાવે પરિણમે છે. અહીંયા જ્યાં ત્રિકાળીમાં અભેદ ભાવે પરિણમે છે ત્યાં પરિણમનારમાં સ્વસંવેદન ઉભરે છે. પરિણમનારમાં સ્વસંવેદન ઉભરે છે. આ સિવાય સંવેદન બદલવાનો કોઈ પ્રકાર નથી, કોઈ અવસર નથી, કોઈ કાર્ય પદ્ધતિ નથી, કોઈ વિધિ નથી. ઉપયોગ સ્વભાવમાં લગાડવો, સ્વભાવને અવલંબન ઉપયોગ સ્પષ્ટ વેદન આપવા આપશે, પણ વેદન પર્યાય માતર્યા એમ થશે. બહુ સરસ વિષય છે, વિચારતા દેવો છે. આમ તો ત્રિકાળી દ્રવ સામાન્ય મુખ્ય છે, અવલંબનભૂત વિષય હોવાને લીધે ત્રિકાળી દ્રવ સામાન્યની મુખ્યતા છે. અને ભલે સ્વસંવેદન કેવળ જ્ઞાન ને પરમાનંદ હોય તો એની ગૌણતા છે. આમ હોવા છતાં પણ એ વિષય માત્ર વિકલ્પ ને વાતનો ન રહી જાય, પણ અનુભવનો વિષય થાય એ અપેક્ષાએ થોડું અનુભવનું મહત્વ છે. એટલે કે વેદન અપેક્ષાએ જે વેદનનું મહત્વ છે એવું મહત્વ બીજે બીજું કોઈ નહીં છે, બીજા કોઈ નહીં. લક્ષના સ્થાનભૂત ત્રિકાળી દ્રવ છે અને વેદનનું કાર્ય પર્યાયનું છે, વેદનનો ધર્મ પર્યાયનો છે, અને વેદન અપેક્ષાએ તેને ગૌણ કરી શકાતું નથી. ગુરુદેવ શ્રી પરમાગમ સાધના 544 નંબરના બોલમાં આની ચર્ચા કરે છે. સમયસાર ગાથા 11માં પર્યાયને ગૌણ કરીને ઉતાર્થ કરી હતી. પ્રતિપક્ષ પહેલા ઉપાડ્યો, વાત કરવી છે વેદનની, પણ સામે પ્રતિપક્ષ પહેલા શરૂ કર્યો કે સમયસાર ગાથા 11માં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી દીધી. ભૂત એટલે હોવું ને અભૂત એટલે નહીં હોવું પર્યાય છે જ નહીં. હાલ દ્રષ્ટિ સ્વીકારતી નથી, જે સમીપ દ્રષ્ટિ એવી જે દ્રષ્ટિ છે, જે સાચી દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, વિતરાગ દ્રષ્ટિ જેને કહેવાય છે, તે સમીપ દ્રષ્ટિ પર્યાય સ્વીકારતી નથી. કેવળ જ્ઞાનની હોય તો અરે પોતાને નથી સ્વીકારતી, બીજાને કેમ બદલે? પરમાનંદ કેવળ જ્ઞાન પોતાને પૂર્ણ દ્રષ્ટિ સ્વીકારતી નથી. જેને સ્વીકારે છે એમાં પર્યાય જોવાનો જોવા જોઈએ, ભાવતા ભાવતી નથી, દેખતી નથી, એટલે કહે છે કે પર્યાય છે, પર્યાય નથી. અભૂતાર્થ એટલે પર્યાય નથી એમ કહેવું છે. આટલી જોરથી 11મી ગાથામાં સંજીવ દર્શન પ્રથમ મસીદમાંથી અવધી જીવો આ વાત જોરથી થાપી 11મી ગાથામાં. હવે એમ કહ્યું એની પાછળ આશય શું ખૂબ સ્પષ્ટ કરે છે કે ત્યાં તો પર્યાય નો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરીને અવતાર્થ કરી હતી. ચૂપ બતાવી આશ્રય કરાવ્યો નથી, એટલે આશ્રય સ્થાન ત્રિકાળી દ્રવ સામાન્ય છે એ કહેવા માટે એ વાત નથી, પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી. વિષય ચાલે છે 15મી ગાથાનો. અહીં ગાથા 15માં તો એમ કે છે જેમાં અબધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો, જે પર્યાયમાં અનુભવમાં આવ્યો પણ અનુભવ કર્યો પર્યાય. અહીં ગાથા 15માં તો જેમાં અબધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે. હવે એને ગૌણ કરતા મુખ્ય કર્યું શું પોતાને કહેવું છે? બહુ સરસ વિચારવા જેવો વિષય છે. તે પર્યાય મુખ્ય છે, તે પર્યાય જૈન શાસન છે. જૈન શાસન કહ્યું અથવા સમસ્ત જૈન શાસન કહ્યું. અજ્ઞાની ના ટોળા ભેગા થયા એ જૈન શાસન છે. સંખ્યા વધી જાય માટે જૈન શાસન, સમસ્ત જૈન શાસન સ્વાનુભવની પર્યાય છે. જીવંત જૈન શાસન સ્વાનુભવની પર્યાય છે. તે પર્યાય જૈન શાસન છે. આહા, મારું જે દ્રેવ વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું લક્ષ્ય કરું છું ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે. એ વેદનને પર્યાય મુખ્ય છે, દ્રેવ વેદનમાં આવતું નથી. દ્રેવ વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે. એ વેદનની પર્યાય મારે મુખ્ય છે. હવે પોતે લઈએ છીએ, એક સાધક છે એમ કહે છે કે આ વેદનની પર્યાય મારે મુખ્ય છે, તેને તો હું ગૌણ કરી નાખે નહીં ચાલે નાથ, આમ કહે છે. શૈલી પોતાની સૌ શૈલીમાં વાત આવે છે. સ્વસંવેદનને ગૌણ કરી નાખે નહીં ચાલે નાથ, એ નહીં ચાલે. પોતાને મૂર્ખ નથી કહેતા, નાથ કે નહીં કહે છે સામાજિક પ્રભુવા નહીં ચાલે એને પણ પ્રભુ કહે છે. પૂર્ણાનંદ નો નાશ જ્યાં જાણ્યો પોતાનો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય. એ તો તને દ્રવ્ય લક્ષ્મી આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી. પર્યાયને જયારે ગૌણ કરાવી હતી અજ્ઞાનની ગાથામાં ત્યારે તો એ દ્રવ્ય લક્ષ્મી આશ્રય કરાવવા માટે ગૌણ કરી હતી. પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે. હવે દ્રવ્યનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા, પણ એ પરિણામ ક્યાં જતા રહે? એ પરિણામ અસ્થિરૂપ વેદાય તે ક્યાં જાય? આહા, આ તો આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું દ્રવ્ય છે તેનું લક્ષ્ય કરતા મને વિતરાગતા વેદનમાં આવે છે અને એ વેદન મને મુખ્ય છે. 544 આ વિષય ચાલે તો છેલ્લે છેલ્લે 51મી જન્મ જયંતિ મલાડમાં આ વિષય બહુ સારો થયેલો. કાથા ચાલી હતી પ્રવચન સારની 20મી કાથા ચાલી હતી, બહુ સારો થયેલો. સંતાનો સ્વીકાર વિતરાગ ભાવે થયો, ઉતારતો એ ભાવ ક્યાંય જાયો જતો નથી. અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે. પરિણામને ગૌણ કહ્યું એ તો લક્ષ્યની અપેક્ષાએ ગૌણ નહીં, અનુભવની અપેક્ષાએ ગૌણ નહીં. અનુભવની અપેક્ષાએ એ જ મુખ્ય છે, કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી. મારું વિતરાગી તત્વ છે તેનો જ્યાં હું લક્ષ્ય કરું છું ત્યાં તો વિતરાગી દિશા પ્રગટ થાય છે, એ જ મારે મુખ્ય છે. વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. લક્ષ્યની અપેક્ષાએ ભલે ગૌણ કર્યું પણ જે આ વેદન છે તેને ગૌણ કરે છે નહીં ચાલે. કરીને સમજાવો ભાઈ, પ્રચાર નહીં ચાલે. પૂર્ણાનંદના નાથને તે જાણ્યો અને વેદનમાં આવ્યો એ વેદનને તું ગૌણ ન કરી શકો, એ તો લક્ષ્ય કરાવવાની અપેક્ષાએ તને ગૌણ કર્યું. પણ મુખ્ય તો એ જ છે જે આનંદ પોતાને પ્રત્યક્ષ વેદા એ મુખ્ય છે. આ 514માં બોલના શબ્દો છે. એટલે એ વિધિના રહસ્યભૂત વિષયમાં
કેટલી વાત છે
કે આત્માનું ગ્રહણ ક્યાંથી થશે? જેને આત્મા કહેવામાં આવે છે, જેને ધ્રુવ સામાન્ય કહેવામાં આવે છે, જેને દ્રવગુણ પર્યાયના ભેદ લાગુ પડતા નથી એમ કહેવામાં આવે છે, અને જે દ્રવગુણ પર્યાયમાં વ્યાપ્ત છે એમ કહેવામાં આવે છે, ક્યાંથી પકડાશે? એવો ચમક સિવાય પકડાશે ક્યાંથી? તમારો હીરો કોણ છે? આંખમાંથી પડી ગયો. હવે તમારે એને પકડવો છે, કેવી રીતે પકડશો? તમારે પર્યાય નથી જોવાની. આ આત્મા ખવાનો છે અજ્ઞાન દશામાં. આના લીધે હીરો ગોતવશે તો એની ચમક ઉપર ધ્યાન દેવું પડશે. ક્યાંય ચમકે છે, ક્યાંય કેવું, કોઈ જગ્યાએ કઈ ચમકે છે, કોઈ હીરો પડેલો છે, ચમકે છે ક્યાંય, સમજો છો? અંધારું હોય કે અજવાળું હોય, ચમક છે, હીરો જડશે બીજી રીતે નહીં જડે. એમ જ્ઞાનના પર્યાયમાં જ્ઞાન સ્વભાવ, જ્ઞાનથી ચમકી રહ્યો છે એને ત્યાંથી પકડશે. બીજી કોઈ વિધિ નથી, કોઈ બીજી વિધિ નથી. સ્વસંવેદનની પણ એ જ વિધિ છે. જ્યાં જ્ઞાન જ્ઞાનને વેદે છે,